તારીખ 17/7/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 205 અને 206 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 149
પુરુષ નિમિત્ત થાય છે, ગુરુના વચનો નિમિત્ત થાય છે, પુરુષાર્થ પોતે કરવાનો હોય છે, સ્વયં પુરુષાર્થ કરનારને પણ ઉપકાર બુદ્ધિ થયા વિના રહેતી નથી. એવો ઉત્તર આપ્યો, પાછો પ્રશ્ન કર્યો કે પોતે કરે પુરુષાર્થ, પોતે કરે છતાંય ઉપકાર માનવો? ઉપકાર માનવો એમ પ્રશ્ન નથી, એમ થઈ જાય છે. પોતે પુરુષાર્થ કરે છે એ ગૌણ થાય છે, અને ગુરુના ઉપકારને એ મુખ્ય કરે છે. જો એમ ન કરે તો અહમ બુદ્ધિ, પુરુષાર્થ કરે એનો અહંકાર થયા વિના રહે નહીં. તો પુરુષાર્થ કરે ગુણ પ્રગટાવવા, અને મિથ્યાત્મા અહંકારનો દોષ આવી જાય, શું ફાયદો થયો? જગતમાં લૌકિક રીતે પણ અનેક પ્રકારના સારા કાર્યો લોકો કરે છે, બીજાને ઉપકાર કરવાના, દાન દેવાના, મદદ કરવાના, પણ એના અહંભાવને રોકવા માટે એની પાસે કોઈ ઉપાય નથી. અહીંયા તો દ્રવ દ્રષ્ટિ થઈ હોય તો પર્યાય બુદ્ધિ રહે નહીં, પણ દ્રવ દ્રષ્ટિ ન થઈ હોય તો ગુરુ પ્રત્યેના ઉપકારને લઈને પણ અહંકાર ન થાય, એનો ઈલાજ છે. ગુરુ તો એને એના દોષને આવવામાં રોકે છે, દોષ ઉત્પન્ન થવામાં રોકે છે. ગુરુ રોકે છે એટલે ગુરુ પ્રત્યેના પરિણામ રોકે છે. ગુરુ કઈ કરતા નથી, ગુરુ ગુરુનું કામ કરે છે, પણ એના પ્રત્યેના ઉપકારના પરિણામ અહંકારને થતો રોકે દે છે. વો બાત ગલત હૈ, કે ઉસમે તો દર્શન મો અધિકમ હોતા હૈ, તો આડે કા આતા હૈ, વો તો સમજ હી ગલત હૈ. બિલકુલ સમાધાન, પોતે કરે છતાં કહે કે હે ગુરુદેવ તમે કરી દીધું, કરે પોતે એને ગૌણ કરે, જે નથી કરતા એના ઉપર આરોપ કરે, આ તો આપે કરી દીધું. આચાર્ય પણ શાસ્ત્રમાં એમ જ કહે, આચાર્ય પણ શાસ્ત્રમાં એમ જ કહે છે કે પરમ ગુરુના અનુગ્રહથી અમારો નિજ વૈભવ પ્રગટો છે. અમૃતચંદ્રાચાર્ય પાંચમી ગાથાની ટીકામાં આ વાત કરી છે કે પરમ ગુરુના અનુગ્રહથી એમની કૃપા થઈ અને અમારો આ પુરુષાર્થ વધારે તેજ થયો, એમની કૃપાથી અમારો પુરુષાર્થ તેજ થયો. અથવા તો શ્રી ગુરુનું પરિણમન જોઈને પોતાને પણ પુરુષાર્થ વૃદ્ધિ થાય એવી પ્રેરણા છે, માટે એમના ઉપર આરોપ કરવામાં આવે છે. કુંદકુંદાચાર્ય માટે દેવસેન આચાર્ય જેવા કહે છે કે આપ વાણી ન લાવ્યા હોત તો અમારા જેવા પામર નું શું થાત. દેવસેન પણ આચાર્ય છે અને કુંદકુંદ પંડ પણ આચાર્ય છે, તો પણ મહાન આચાર્ય છે. આપને લબ્ધિ થઈ મહાવિદેમાં ગયા, સાક્ષાત સિમંદર ભગવાન ની વાણી સાંભળી, એમાંથી ઘણું તત્વ લાવ્યા. એ જો આપ ન લાવ્યા હોત તો અમારા જીવનનું શું થાત. અમને ઘણું મળ્યું એમાંથી, અમને પણ એમાંથી ઘણું મળ્યું. આચાર્ય એમ કહે છે કે અમને ઘણું મળ્યું. ઠીક, મોક્ષની વાત નથી. આચાર્ય કક્ષાના જીવ પણ એમ કહે છે, એવી વિનમ્રતા છે. આચાર્યોને પરસ્પર ઈર્ષા નથી થતી. એ તો દબ્ધી જઈને જે ત્યાં ગયા ને અમે રહી ગયા ને અમને તો એવું કઈ થયું નહીં ને, આ તો ભારે એમને જગતમાં એમનો યશ ગવા છે ને, ઈર્ષા નથી થતી. પ્રમોદ કરે છે, ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતર્મુખ યોગ. બીજાના ગુણ જોઈને પ્રમોદ આવે, રાજી થાય પોતે, તો પોતાને ગુણ પ્રગટે. અને જો ઈર્ષા આવે તો પોતાને ગુણ પ્રગટતા હોય ન પ્રગટે. આમ છે. હા, ઉનકે જૈસે કરને કા ઇસલિયે ઈર્ષા નહીં આની ચાહીએ. આ રાજી હોના ચાહીએ, ખુશી હોની ચાહીએ. બહુત અચ્છા હૈ, બહુત બઢિયા કામ કર રહા હૈ, અપને કો ભી એસા હી. કુંદકુંદ આચાર્ય માટે દેવસેન આચાર્ય જેવા કહે છે કે આપ વાણી ન લાવ્યા હોત મહાવિદ્ય ક્ષેત્ર થી તો અમારા જેવા પામર નું શું થાત. અમારા જેવાનું શું થાત એમ ન કીધું, અમારા જેવા આચાર્ય નું શું થાત એમ ન કીધું, અમારા જેવા પામર નું શું થાત. બીજાના ગુણોની માનતા જોવે છે અને એ વખતે પોતાના દોષોની હીનતા જોવે છે. આનું નામ ગુણગ્રાહી દ્રષ્ટિ છે. એ દ્રષ્ટાંતે તેમ એટલે એ દ્રષ્ટાંતે આવા ગુરુ આ પંચમકાળે પધાર્યા તો બધાને ઉપકાર થયો. સમાજ આખો બીજે રસ્તે ચાલતો હતો. ગુરુદેવ જેવા યુગ પુરુષ થયા તો બધા સમાજ ઘણાને ઉપકાર થયો. નહીતર શું થાત, એ ક્યાંય ને ક્યાંય રખડી ધરે. એવા ગુરુ મળ્યા છતાં પોતાનો પરિણમનમાં સુધાર ન કરે, જીવનમાં સુધાર ન કરે તો કરુણા આવે. અરે રે, આનું જીવન આખું મનુષ્ય ભાવ જેવો દુર્લભ મનુષ્ય ભાવ એમ એમ ચાલ્યો જશે. આ વિસરસ તક પણ આ જીવ ચૂકી ગયો એમ અફસોસ થાય. નહીતર શું થાત, જો પોતે કર્યું ન હોત તો શું થાત, અને ન કરે તો એ જ પરિસ્થિતિ. શું થાય એ જ પરિસ્થિતિ છે. ગુરુદેવ પધાર્યા તો માર્ગ બધાને ચોખ્ખો કરીને બતાવ્યો. ગુરુદેવ પ્રત્યે એમની ઘણી ભક્તિ હતી, અથવા તો ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ હતું. પોતે ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ હતું, ભક્તિની મૂર્તિ હતી એમ કહીએ તો સારું. બહુ ભક્તિ હતી. બીજો વિકલ્પ ના આવે, એમના માટે બીજો વિકલ્પ ના આવે. હું એમ કે માનો આ તો ગુરુદેવ ફલાણા ઉપર બહુ જરાક ઠપ્પો આપ્યો, ગુસ્સો કર્યો, તો કઈ વિકલ્પ ન આવે. એ પણ એમનો ઉપકાર છે, એ પણ એમનો ઉપકાર છે. એક જ એક જ ટ્રેક ચાલે, બીજી ટ્રેક નો ચાલે એવી ભક્તિ. એમને શું લેવું દેવું છે, લેવું દેવું છે. પોતે કરે છતાં ઉપકાર માનવો, પ્રશ્ન તો એ કર્યો છે. પોતે કરનાર હોય, પોતાના કાર્યને ગૌણ કરીને ઉપકાર માન્યા વિના રહેતો નથી. ખબર છે અંદર માં કે એમણે કઈ કર્યું નથી, કર્યું છે મેં કર્યું છે, તો પણ એ કાર્યમાં નિમિત્તો પડ્યા ને, એમને આંગળી ચીંધી હતા નિમિત્તો પડ્યા, ચાલ્યો પોતે માર્ગે, આંગળી ચીંધી એટલા તો નિમિત્ત પડ્યા ને. આ રસ્તે તું જા, બીજા રસ્તે નહીં જતો. એને સામાન્ય ઉપકાર નથી ગણતા, એ ઉપકારને અમાપ ઉપકારને અનુપમ ઉપકાર કહેવામાં આવે છે. તો ઉપકાર માનનારની સજ્જનતા કેટલી, ઓલા કઈ કર્યું નથી સમયે તો પણ આટલો બધો ઉપકાર માને. ઘણો ઘણો ઉપકાર સહેજે સહેજે માનવાનો પ્રકાર બને છે, અને એવો પ્રકાર જે ઉભો થાય છે એને જ લાભનું કારણ છે. અને એનાથી દર્શન ઘટે છે અને અહંકાર થતો મટે છે. બે ફાયદા થાય છે અસ્તિ નાસ્તિ થી. જેમ જેમ વિશેષ ઉપકાર બુદ્ધિ આવે તેમ તેમ વિશેષ નિર્મળતા થાય. લ્યો ઠીક, પછી શું કરવા એમ ન કરે. કોઈ એને એમ કે ભાઈ આમ નથી, દ્રવ્યના યુગમાં તો આમ છે, એક દ્રવ્ય નું બીજા દ્રવ્ય કઈ કરે, મને આ નિર્મળતા થાય છે ને એ પ્રત્યક્ષ છે. મને ઉપકાર બુદ્ધિ થી જે નિર્મળતા આવે છે એ પ્રત્યક્ષ છે. એટલે મને કઈ આમાં બીજું સમજાય એવું નથી, તારી સમજણામાં કામ લાગે એવું નથી. ભક્તિ નો પ્રશ્ન કર્યો છે, જ્ઞાની ની ભક્તિ કેવી રીતે પ્રગટ થાય. પોતાના માટે નથી, નાની ભક્તિ કેવી રીતે પ્રગટ થાય પૂછે છે બીજો પ્રશ્ન. એટલે ઉપકાર માનવામાં ભક્તિ તો છે જ, વધારે જરા ખુલાસો માંગે છે સમાધાન. માત્ર બહાર થી ભક્તિ કરવી એમ નહી, પણ પોતાને અંદર થી મહિમા આવે તે જ્ઞાની પ્રત્યેની ભક્તિ છે. અંતર માં બહુમાન આવવું જોઈએ. શું થાય? બહાર થી ભક્તિ કરે એમ નહી, અંદર થી બહુમાન આપવું. કૃપાળુદેવ ની ભક્તિ કરનારા ભક્તો બધા ભક્તિ જ કરતા હતા. જેટલા ગુરુ કૃપાળુદેવ ના પરિચયમાં આવ્યા એમાં ભક્તિ પ્રધાન્યતા વિશેષ હતી. એટલે સામાન્ય મુમુક્ષુ પણ પત્ર લખે તો એક પેરેગ્રાફ તો સર્વજ્ઞ સમાન વિશેષણ માં લખે. કેવો? સર્વજ્ઞ સમાન વિશેષણ લખે. આપ વિતરાગ છો, આપ પરમાત્મા છો, એ બધું બધું લખે. આપ સર્વજ્ઞ છો એમ લખે. પાછો સર્વજ્ઞ શબ્દ વાપરે. જેટલી ભગવાનની સ્તુતિ કરે એટલી સ્તુતિનો એક પેરેગ્રાફ લખ્યા પછી એમના સત્સંગ માટે વિનંતી કરે. બીજું કઈ આડુંબડું પ્રશ્ન કરે ને ચર્ચા કરે ને દ્રવ્યાનું યોગ સમજાવે ને કરણાનું યોગ સમજાવે એવું બહુ ઓછું. ભક્તિ જ વધારે. છતાંય સુભાગભાઈ ની ભક્તિ ભક્તિ હતી. પોઈન્ટ શું છે આમાં? કે બહારની ભક્તિ એમ ભક્તિ નહી, આટલું લીખું ભક્તિ નથી માટે ભક્તિ એમ નહી. સુભાગભાઈ ભલે એક જ લીટીમાં વિશેષણ લખે એટલો પેરેગ્રાફ ન લખે, પણ અંદરની ભક્તિ હતી એમ. એ જાત જુદી, એ જાત જુદી. સોગાનીજીનું બહુ સરસ દ્રષ્ટાંત છે. બહારમાં કોઈને ખબર જ ન પડે એમના હૃદયમાં ગુરુદેવ પ્રત્યે કેટલી ભક્તિ હતી, અનંત તીર્થંકરોથી અધિક. એમ કહેનાર બહારમાં તમે જુઓ તો સામાન્ય મનુષ્યની જે વંદન નમસ્કારની ચેષ્ટા હોય એથી વધારે કાંઈ નહીં, કાંઈ દેખાય જ નહીં. એને અંદરની ભક્તિ કીધી છે. શું માત્ર બહારથી ભક્તિ કરવી એમ નહીં, પણ પોતાને અંદરથી મહિમા આવે તે જ્ઞાની પ્રત્યેની ભક્તિ છે. એવી ભક્તિ અંદરથી ઓળખાણ થઈને આવે એ બીજી તક બીજી રીતે આવે છે. મારા મક્ષતિ છે, મારા મક્ષતિ ઈર્ષા ન આવે. ભેંસણીની ભક્તિ જોઈને ઈર્ષા ન આવી. મારામાં ક્ષતિ છે, મારામાં ખામી છે. એકાદ વખત એમને પાછળ જોયેલું, બહેનો પાછળ બેસતા ભક્તિમાં મંદિરમાં, ભાઈઓ આગળ બેસે. હું એમને એકાદ વખત પાછળ જોયેલું ભેંસણ ભક્તિ કરાવતા હતા. એમના ઉપર તો રોજ ઘણો હોય. કોઈ પૂછ્યું કે આ પાછળ હું જોતા હતા? બેસણી ની ભક્તિ જોતો હતો. બહુ ભક્તિભાવથી દોડાવતા હતા. ભક્તિભાવથી ગુરુદેવ ની જય બોલાવ, છેલ્લે છેલ્લે જય બોલાવતા હતા ત્યારે બનતા સુધી પાછળ જોયું. એમ છું કેટલો બધો ભક્તિભાવ છે. એટલે એમની ચેષ્ટા, એમની મુદ્રા જોવાનો વિકલ્પ આવ્યો હશે. હું એમની ભક્તિ જોતો હતો. કે તમે ભક્તિ જોઈએ ત્યારે તમારા પરિણામ કેવા છે? બધું પૂછી લે. હા, ત્યારે તમારા પરિણામ કેવા હતા? તો કે મને એમ લાગ્યું કે મારામાં આવી ભક્તિ નથી, મારામાં ક્ષતિ છે. ઠીક, બોલો કેવા મને પરિણામ થયા હતા? એ અંદરની ભક્તિની વાત છે. પોતાને અંદર થી મહિમા આવે તે જ્ઞાની પ્રત્યેની ભક્તિ છે. અંતરમાં બહુમાન આવવું જોઈએ. જ્ઞાનીના વચનો ઉપર બધી રીતે બહુમાન આવવું જોઈએ. શું? એમના વચનો ઉપર બધી રીતે, બધી રીતે. એમાં શું છે? ઘણા એવા પોતાની બુદ્ધિના અહમ ભાવમાં, કેમ કે આમ તો આ બધું ઘણું સારું પણ આ જરાક આમ, ઠીક, એકાદ ખાતરો કાઢે અંદર છે કઈ, આમ બધું બહુ સરસ, આમ બધું આમ સારું, આ સારું આ સારું, પણ જરાક વાત નહી, એકત્ર એક ચાલે બધી રીતે. નાની ના વસ્તુ ઉપર બધી રીતે બહુમાન આપવું જોઈએ. ગુરુ ભક્તિ ના પદ બનાવતા, એમાં એવા પદ બનાવતા પોતે કે આપના કેટલા ગુણો છે કે જે ગુણો નું માપ નથી એટલા ગુણો છે, હું વર્ણન જ કરી શકું એમ નથી. પછી ખાતરો કાઢવાની જગ્યા ક્યાં રહી એમ કે છે, પછી કોઈ જગ્યા રહેતી નથી. નાની ના વચનો ઉપર બધી રીતે બહુમાન આપવું જોઈએ. અર્પણતા એવી આવી જાય કે ગુરુદેવ કહે છે તે બરાબર થાય, એમાં કાંઈ કોઈ કોઈ અંશે કોઈ અંશે કાંઈ લાગે, જે કહે છે એ બરાબર છે. જ્યારે જે કીધું ત્યારે તે તેમ બરાબર જ કહ્યું છે. જેમ કે એક પ્રશ્ન કોઈ એક માણસ પૂછે, એક પ્રશ્ન બીજો કોઈ એક માણસ પૂછે, એકને કઈક જવાબ આપે ને બીજાને કઈક જવાબ આપે, અથવા એકને જવાબ આપે એનાથી ઉલટો જ બીજાને જવાબ આપે. ઠેકાણા નહીં હોય એવું નથી. એવું બે વાત એમ જ કરવા જેવી હતી માટે કરી છે. જેને જેને જે કહ્યું તે તેની યોગ્યતા જોઈને બરાબર જ કહ્યું. નામ ઠામ આપ્યા વગર કોઈ તર્ક કરે કે એકને આ પ્રશ્નનો આમ જવાબ મળ્યો ને એ પ્રશ્નનો બીજાને આમ જવાબ મળ્યો, આ બરાબર કહેવાય? તો કે હા એકદમ બરાબર. કેમ એકદમ બરાબર? કે બે જીવોની યોગ્યતા જેની એમ જ કહેવા યોગ્ય હશે માટે એમ કીધું હશે. એક વાર તો એવો પ્રસંગ બન્યો હતો, ગુરુદેવ ના મત પ્રમાણે હામાં આ ભેળવા એક માણસે પ્રયત્ન કર્યો. ગુરુદેવ લાલ નાક કરે, તમે છાના માના બેસો તમારું કામ નથી, એમ એમને સપોર્ટ કરતા હતા. કઈ કેટલી જાગૃતિ છે કે આમાં મારી આમાં હા ભેળવે છે માટે હું એને કઈ ન કહું એમ. તો કે એવું બકરાય એમ કર્યું એ પણ બરાબર છે, પણ આપ કરતા કહેતા હતા એમ જ એમ જ એની તમારી પાછળ પાછળ એમ જ વાત કરતો હતો કે ના બીજી વાત નહોતો કરતો ને એમ જ કરતો હતો, તો પણ એનો વિરોધ કર્યો એ બરાબર જ છે. અટપટા ખેલ બહુ છે. એની પાછળ કરવાનું ઓલાને નુકસાન થતું હતું એમ કહેવામાં, જે પ્રસંગ ચાલતો હતો એમાં અમારે નુકસાન થતું હતું ને એમાં પણ એમનો ઉપકાર ને એમને કરુણા જ હતી. જવાબ આપે એમાં પણ એમનો ઉપકાર, મૌન રહીએ તો પણ એમનો ઉપકાર, જો ઉત્તર આપે તો પણ એમનો ઉપકાર. એમ શું કહે છે, અર્પણતા એવી આવી જાય કે ગુરુદેવ કહે છે તે બરાબર છે. જો સમર્પણ ન હોય તો ક્યાંક ને ક્યાંક એને બરાબર ન લાગે, આ બરાબર ન થયું એટલે એમ એને લાગ્યા વગર. સમર્પણ, અર્પણ મૂળ શબ્દ હૈ, શબ્દ આગે લગતા હૈ તો સમર્પણ કહેતે હૈ, વિશેષ અર્પણતા ઉસકો સમર્પણ કહેતે હૈ. તો સમર્પણ ઉતના હોય ગુરુ કે પ્રતિ, જો કહેતે હૈ વો સબ બરાબર, જો ભી કહેતે હૈ સબ બરાબર. દૂસરા વિકલ્પ ઉઠે તેમણે જે માર્ગ કયો છે તે બરાબર છે અને જે માર્ગ બતાવે છે એ બરાબર છે, પરમાર્થ માર્ગ માં તો એમના જેવા એક્સપર્ટ કોઈ નથી. એને પહેલેથી આવી જવો, તેમણે જે માર્ગ કહ્યો તે બરાબર છે તેમ પોતાથી નક્કી કરીને બહુમાન આપવું, ઓગે ઓગે નહીં, નક્કી કરીને. એટલે સુધી પહોંચ હોય એ કહે છે કેવી રીતે બરાબર છે, પછી એનો વિકલ્પ ઉઠે. એટલે ક્યાંય પછી એને વિકલ્પ ઉઠવાનું કારણ રહેતું નથી. પછી પૂરી ઓળખાણમાં પછી ક્યાંય વિકલ્પ આવવાનો અવકાશ નથી. પોતે વિચાર કરીને નક્કી કરે કે આ સત્પુરુષ છે તે અપૂર્વ માર્ગ બતાવી રહ્યા છે, બરાબર સમજીને નિર્ણય કરેલો છે એ સત્પુરુષ છે અને મને કોઈ અપૂર્વ માર્ગ, આત્મકલ્યાણનો પરમાર્થ માર્ગ, સત્ય માર્ગ મને બતાવે છે એની અંદરમાં ખાતરી થઈ ગઈ, પછી ખલાસ. ખાતરી થઈ ગઈ પછી કઈ અવકાશ રહેતો નથી. પછી તે કહે તે બરાબર છે તેમ પોતાને અંતરમાંથી તે પ્રકારે બહુમાન ભક્તિ આવે છે, અંદર થી જે પ્રમાણે બહુમાન અને ભક્તિ આવે છે. ખાતરી નથી અને પોતાના આત્મા ઉપર જે ઉપકાર થવો જોઈએ એમના એમના નિમિત્તે જે અસર આવવી જોઈએ એ અસર આવી નથી. અસર આવે ને અહીંયા ફાયદો થયો હોય પછી બીજો વિચાર ન કરે. લૌકિકમાં પણ એક ડાક્ટર માટે બે મત હોય છે કે નથી હોતો. એક જણ એમ કહે કે ભાઈ અમે તો એને દવા ઘણી કરી પણ અમને કાંઈ ફાયદો નથી. બીજો એમ કે ભાઈ મેં તો થોડીક દવા કરીને મને મોટો ફાયદો થયો. પછી જેને ફાયદો નથી થયો એ ઓલા ને ખોટો ઠરાવવા માટે ગમે એટલી દલીલ કરે, ઓલો માને ખરો કે ભાઈ હું હાજો થઈ ગયો ને મારી પીડા ગઈ, માટે તું એમ કે હવે એના દવાખાને તું જઈશ નહીં, વાત મારાથી તો નહીં બને, મને એ ડાક્ટર થી ફાયદો થયો છે ને હું એની દવા લેવાનો, પણ કે મને નથી થયો કે તારું તું જાણે ભાઈ. આમ છે જેને ઉપકાર થયો હોય એને તો બીજો પ્રકાર આવે. પૂર્વે નહીં થયેલા એવા ભાવો અંદર થી આવે છે, એટલે એનો આરોપ એમના ઉપર કરે છે કે આ તો અપૂર્વ માર્ગ બતાવે છે, અપૂર્વ માર્ગ બતાવે છે. અપૂર્વતાની કિંમત ઘણી છે. અનંત કાળમાં કોઈ દિવસ નોટ પૂર્વે થયું હોય એનું નામ અપૂર્વ છે, એની કિંમત કઈ આંકી શકાય એટલી નથી. એટલે એને બહુ બહુમાન અને ભક્તિ ઘણી આવે છે. જાગૃતિ પહેલી વહેલી આવે છે. મુમુક્ષુની ભૂમિકામાં તો અંતર જાગૃતિ આવે છે. એ અંતર જાગૃતિ યથાર્થ પ્રકારે આત્મામાંથી આવવાની શરૂ થાય. હજી સમ્યક દશા નથી, પણ આત્મામાંથી આવવાની શરૂ થાય ત્યારે એને ખ્યાલ આવી જાય છે કે આ આત્માને, એટલે પોતાના આત્માને, વર્તમાનમાં જે જાગૃતિ વર્તે છે એવી જાગૃતિ પૂર્વે કદી આવી નથી. અને એ જાગૃતિ આવવાનું કારણ આ પુરુષનો સંગ થયો એ છે, નહીતર એ પહેલા ક્યારે આવું બન્યું નથી. માટે એમનો ઉપકાર અમાપ છે, માયા વગર. અંદરમાં આત્મા હિત માટે જાગી ગયો. શું થયું? નિજ હિત માટે જાગી ગયો. ને એવો જાગ્યો, એવો જાગ્યો કે હવે ઊંઘવાનો નહીં, જા હવે ભવિષ્યના કોઈ કાળ માટે પોતે એ જાગૃતિ છોડીને પોતાનું અહિત નહીં કરે એવો એને વિશ્વાસ આવી જાય છે. અને એને એમ લાગી જાય છે કે હવે હું આખો સંસાર તરી ગયો. ભવસાગર તો સુખ ગયો હે. પહેલા તો એને ચિંતા હતી, ઓહો મારું અનંત પરિભ્રમણ શે મટશે, અનંત કાળથી પરિભ્રમણ કરું છું અને ભવિષ્યમાં મારું અનંત પરિભ્રમણ કેવી રીતે જશે, આ બહુ મોટી સમસ્યા છે. પણ ગુરુ વચનોના જે ઉપકાર થયો ત્યાં એને એમ થઈ ગયો કે હવે આ સંસાર મારો સુકાઈ ગયો છે, તરવાની જ મારી મહેનત વહી ગયા. તો જે સંસાર હું પુરુષાર્થ કરીને તરીશ એમ લાગતો હતો, હવે તો મારે મહેનત જાણે પરિશ્રમ જ નહીં કરવો પડે, મારો સંસાર જ સુકાઈ ગયો, કરવાની મહેનત ક્યાં રહી. એવું દેખાઈ જાય છે. મેરા તો માર્ગાનુસાર હતા, એમના ગુરુ પ્રત્યે એને એવી વિભક્તિ આવી. હું કેવું છું કે ભક્તિ સાચી હતી, એની જે ભક્તિ હતી એ સાચી હતી, તો એને સંસાર સુકાઈ ગયો હતો, એને દેખાતું હતું. એવું અંદરથી પોતાને ભાસી જાય છે અને તે યથાર્થ જ હોય છે. એવું જે આત્મામાંથી ભાસે છે તે યથાર્થ જ હોય છે, એમ જ બને છે. સાચી ભક્તિ મિથ્યાત્વ જેવા ગાઢમાં ગાઢ પ્રગાઢ દોષને ગાળી નાખે છે, તો પછી બીજા દોષોનો તો કોઈ મગદૂર કે મજાલ નથી, કે ન ટળે. મિથ્યાત્વ અજ્ઞાન જેવા ગાઢ થયેલા દોષને પણ ગાળી નાખે, એટલે કૃપાળુ દેવે કહ્યું ભક્તિ છે એ સર્વોપરી સાધન છે, કેવા સાધન લીધું, શબ્દો કેવા વાપરો છે, બધાની ઉપર ઉત્કૃષ્ટ શબ્દો નો વાપરો છે. એ સર્વોપરી સાધન છે. જો સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણ માત્રમાં મોક્ષ આપે એવો પદાર્થ છે. ભક્તિને પદાર્થ કહી દીધો, પર્યાય નો કીધી અને પદાર્થ કીધો. બહુ અનુભવથી લખેલી વાતો છે. વર્તમાનમાં માથે ગુરુ નથી એને આમ લખ્યું છે. જ્ઞાન કેવું, ગુરુ ઉપસ્થિત નથી એ તો એમ લખ્યું છે. અને ભૂતકાળમાં એમણે ભક્તિ એવી જ કરી હશે, એવી જ ભક્તિ કરી હશે. એમના જે સત્પુરુષ મળ્યા હશે એના પ્રત્યે એમની જે ભક્તિ હશે એવી જ ભક્તિ હશે. પ્રત્યક્ષ યોગ નું મહત્વ જીવો સમજતા નથી. ભૂતકાળના જ્ઞાનીઓને તો પૂજે છે, મોટા મોટા ફોટા બનાવડાવી બનાવડાવીને હાર પહેરાવે. પ્રત્યક્ષ યોગ નું મહત્વ બહુ ભાગ જીવોને સમજવામાં આવતું નથી. અને આ બીજભૂત ભૂલ જે રહી ગઈ એટલે સંસાર ચાલુ રહી ગયો. જો આ એક ભૂલ મટે તો ત્યાર પછી ને તમામ ભૂલો બધી મટી જાય. એ વાતનું એમને બહુ લક્ષ્ય રહી ગયું છે, એ ખ્યાલ એમને બહુ બહુ જોરદાર રહ્યો છે. એટલે એ વાતને એમણે વારંવાર પોઈન્ટ આઉટ કરી છે. અહીંયા ધ્યાન રાખો, આ વાતનું ધ્યાન રાખો, અહીંયા ભૂલ નહીં કરતા. કારણ કે એમને ગોથા તો ખાધા છે, જાતિ સ્મરણ જ્ઞાન છે એટલે બધી ખબર છે કે એમને પણ પૂર્વભવમાં ગોથા ખાધા છે. હા, એ લખે છે કે આમ કેમ છે, લોકો ભૂતકાળના જ્ઞાનીને પૂજે છે અને વર્તમાનને સમજતા નથી, એમ કેમ છે? તો ભૂતકાળના જ્ઞાનીને સંસાર ભાવો તો કાંઈ દેખાય નહીં. એમનો તો લખાંડ્રિયા, એમાં બધા પરમાર્થના લખાંડ્રિયા હોય એટલે એક જ સાઈડ દેખાય, ઉજળી સાઈડ. વર્તમાન હોય એની બે વાત દેખાય. એટલે કોઈ રીતે મન માને, મન તૈયાર ન થાય, બુદ્ધિ તૈયાર ન થાય, આ સ્થિતિ ઊભી થાય. સત્પુરુષની ઓળખાણ અનંત કાળે પણ નથી થઈ એનું કારણ આ છે કે ઓળખાણ તો પ્રત્યક્ષતામાં થાય ને પ્રત્યક્ષતામાં તો ઓળખાણ ન થાય એવું ઘણું બને, એવું ઘણું જોવા મળે. બને નહીં એવું ઘણું જોવા મળે. બુદ્ધિ કેવી રીતે હા પાડે એને, તૈયારી હોવી જોઈએ. તો કે એ જાતની તૈયારી અંદર થી બહુ માનીને ભક્તિ વાળાને થઈ જાય છે, કરવી પડતી નથી. બહુ સરસ પેલા વાક્યમાં જવાબ આપી દીધો છે, પછી તો વિસ્તાર કર્યો છે. તો પહેલા વાક્યમાં જ એમણે જવાબ આપી દીધો છે એક જ વચનમાં. પ્રશ્ન પૂછનાર એમ કહ્યું કે એવી તૈયારી અમારે કરવી હોય તો પછી કેવી રીતે કરીએ, તો અમને શંકા ન પડે ગુરુની વાતમાં. તો કે અંદરથી બહુમાનને ભક્તિ થઈ હોય અને એ તૈયારી થઈ જાય છે અને એ તૈયારી કરવી પડતી નથી. એનું એક જ સાઈડ ચાલે છે, બીજી સાઈડ ચાલતી નથી. બધી ચર્ચા કરી દીધી છે, બેનશ્રી એ તમામ ચર્ચા કરી છે. બોલો. આ સહજ છે એમ કેવું છે, થઈ જાય છે એનો અર્થ શું છે? એ સહજ છે, કોઈ કૃત્રિમતાથી બુદ્ધિ ઉભી થાય છે અને એ બુદ્ધિને પાછી આમ ખેંચવી પડે છે એ વાત નથી. અંદર તર્ક વિતર્ક ઉઠે છે, વળી પાછો એની આને માથાકૂટ કરીને વળી બેને બેહાડે છે એમ નહીં. પોતાને એ ઓળખાણ થઈને એટલો ભક્તિ બહુમાન આવે છે કે એને ક્યાંય શંકા પડતી નથી. પોતાનો અનુભવ બોલે છે. શું બોલે છે? એનો અનુભવ એમ કે છે કે આ જે માર્ગ બતાવે છે, અપૂર્વ માર્ગ બતાવે છે, એ એક જ મને દેખાય છે, બીજું કઈ મને દેખાતો નથી. જે અપૂર્વ માર્ગ બતાવે છે એ જ મને દેખાય છે. મારું પરમ હિત સધાય છે એમાં. મને આ સિવાય મારે બીજું કઈ કામ જ નથી. મારે આ સિવાય બીજું કોઈ કામ નથી. મારું હિત થાય એ સિવાય મારે બીજું કઈ કામ નથી. એટલે એને બીજી બધી વાતમાં ખોટી માથાફોડ જેવી લાગે છે. એનાથી એમ જ થઈ જાય છે. એ તૈયારી એની એવી થઈ જાય છે કે એને બીજો કઈ તર્ક વિતર્ક ઉઠતો નથી. એની તુલનામાં કોઈ વાત રહેતી નથી. પછી એને તોડતા આવડે છે, તુલનાત્મક દ્રષ્ટિકોણ છે. આની તુલનામાં કઈ બીજું અમને જોવાનું રહેતું નથી. અથવા આ એક જ પ્રયોજન છે અને આ સિવાય બીજું બધું અપ્રયોજનમાં જાય છે. વાત પૂરી થઈ ગઈ, ફિનિશ કરી નાખી છે. અપ્રયોજન ભૂત વિષયમાં સમય અને શક્તિ ખર્ચ ના ખર્ચવાની ભૂલ પોતે કરતો નથી. પોતે પોતાના પ્રયોજનની પાછળ એટલો લાગેલો છે અને એ પ્રયોજન એને ભક્તિ દ્વારા સંધાતું જાય છે. શું થાય છે? ભક્તિ ને બહુમાન ના ભાવો થી સધાતું જાય છે. હું જેની ભક્તિ ને બહુમાન કરું છું, મારામાં નિર્મળતા આવતી જાય છે, મારું કામ આગળ થતું જાય છે, મારી મૂંઝવણો ટળતી જાય છે, મને આ ફાયદો થતો જાય છે. મારા પ્રયોજન સિવાય મારે કઈ લેવા દેવા રહેતી. વાત પૂરી થઈ. જગત માં કોઈ જાણતું નથી એવી આ વાત છે. જે માત્ર એના પરિણમન થી એનો જે ભાવ આવે છે વાણી વાણીમાં ત્યાંથી પકડાય છે. આટલું થોડું કોઈ અંશે બહાર આવે છે ત્યાં બધું પકડાય છે. અંદર કેટલું હોય એનો અંદાજ આવી જાય છે. બસ એને જે ભક્તિને બહુમાન આવે છે. ફિનિશ થઈ ગયું. બારમાં ડાક્ટર દેહાર્થી હોય છે, દેહાધ્યાસ વાળા ડાક્ટરમાં ફેરફાર નથી કરતા. એટલું તો એને પોતાને પ્રેક્ટિકલ જ્ઞાન થાય છે કે નથી થતું. Thank you. પુરુષાર્થ પોતે કરે 205 છે, છતાં સહજ ગુરુ ઉપકાર વશ તેની ગૌણતા રહે તે ભક્તિભાવથી થતો વિશેષ ઉપકાર છે. એવો પરમાર્થ જેને પોતાના અનુભવથી સમજાય છે તેને પુરુષાર્થ પોતે કરે છતાં ઉપકાર માનવો એ પ્રશ્ન રહેતો નથી. પોતાના આત્મા ઉપર નાની પુરુષના પ્રત્યક્ષ સમાગમથી જે કાંઈ આત્મલાભ થયો હોય તેને અંતરથી ભક્તિ આવે છે. અંતરને અપૂર્વ જાગૃતિ ને લીધે સર્વાર્પણ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. ત્યારે તે જીવ સંસાર સાગર કરી જાય છે. Mm-hmm.